આજ સાતમો દિવસ તપ ધર્મની આરાધનાનો અવસર છે. એ પણ એક આશ્ચર્ય છે કે દેવ પર્યાયમાં સાગરોપમના આયુષ્ય હોય કેટલો આહાર લેતા હશે. એક પાણીનું બિંદુ નહીં, અનાજનો કણી, અને છતાં તેને તપ ન કહેવાય. નારકીમાં તો નથી, અને એને તો એને પણ એવું જ છે, એને નથી તો કોઈ એમાં કરે દલીલ કે ભાઈ એને નથી મળતી તો પાપનો ઉદય છે, પણ ઈચ્છા તો થાય છે ને, એટલે એને તપ ન કહેવાય. બે થાય, એને શું છે, એને અનાજનો એક દાણો પણ, અને ઈચ્છા કેટલી છે, આવે છે ને બહુ, એટલે હું ત્રણ લોકનો અનાજ ખાઈ જાય તો પણ એની ભૂખ ન મટે, અને છતાં એક અનાજનો દાણો ને સમુદ્રના સમુદ્ર પાણી પી જાય એટલી તરસ છે, અને છતાં પાણીનું એક પીન, અને છતાં એને તપ કહેવાય કે ન કહેવાય, કેમ ન કહેવાય? આપણે એમ કે ઈચ્છા તો છે કે નહીં, તો આના ઉપરથી શું સિદ્ધાંત થયો? વસ્તુનો અભાવ કે ઈચ્છાનો અભાવ, ફરક આખો સેના ઉપર પડે છે. એ અનાજ ન આવ્યું એ તપ થયું કે એની ઈચ્છા ન થઈ એનું નામ તપ થયું? અને એ જ આખી એક જૈન દર્શનની શું છે, એક મહાનતા છે, વિશિષ્ટતા છે. જગત વસ્તુના ત્યાગને તપ કહે છે, અને જૈન ધર્મ ઈચ્છાના ત્યાગને અભાવને તપ કહે છે. એના માટે નિજા અધિકારમાં કુંદકુંદાચાર્ય દેવ તો કહ્યો છે, જે અનિચ્છક છે એ જ અપરિગ્રહી છે. આપણે બધી ક્યાંય ક્યાંય આપણી કલ્પનાઓથી માનતા હોય, વસ્તુનો સદભાવ અભાવ ઉપર જો કઈ માપ હોય તો એકેન્દ્રી જીવ તો મહાધર્મી હોવો જોઈએ. એનાથી કેટલા હશે પરિગ્રહ, કેટલા હશે? કઈ જ નથી. તો મહા અપરિગ્રહ ધારી બધું કહેવાય ને બધું જીવનમાં. આ આખી એક વાત, જેમનું તને વેદન નથી એવા ક્ષેત્ર બિન પદાર્થથી તને શું કઈ થવાનું છે? જેનું તને વેદન છે તારા પરિણામમાં ધર્મ કે અધર્મ છે, તપ છે કે ઈચ્છા છે, પ્રમાદ છે. તારા અસ્તિત્વ દ્રવગુણ પર્યાય સિવાય બારમાં તારું કાંઈ જ નથી, તો એના આધારિત કાંઈ જ નથી. હા, એટલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે કે અંતરંગમાં ઈચ્છાનો અભાવ છે તો બારમાં એ અસન, અસન એટલે ખાવું, અનસન એટલે ઉપવાસ, એનો ઓપોઝિટ છે ને, તો ખાવું અસન અને પાન પીવું એનો ત્યાગ થઈ જાય. ક્યારે ઈચ્છાનો અભાવ છે તો એવા વિષયનો પણ સેજે યોગ બનતો નથી, એને લોકો સેનાથી જોવે છે કે ભોજનનો ત્યાગ કર્યો માટે તપ. અને જ્ઞાનીઓ શું જોવે છે? અંદરમાં અનિચ્છક એવા સ્વભાવનો એવો અવલંબન લીધું કે કઈ ઈચ્છા ન થઈ, કઈ ઈચ્છા ન થઈ, ખાવાની ઈચ્છા તો ન થઈ પણ ન ખાવાની ઈચ્છા પણ ઉત્પન્ન થાય, એનું નામ સાચું તપ કહેવામાં આવે છે. જેને અંતરંગ પોતાના સ્વભાવને ઢંઢોળ્યો નથી, અનુભવ્યો નથી, એ સિવાય આવી વાત ક્યાંય સ્વભાવની નહીં મળી શકે. સંયોગથી જેની વિચારણા છે, સંયોગી ભાવ, અને એ વાત તો ખાસ પુણ્ય પાપ અધિકારમાં આજ જે કઈ વાત આવી, કોની વાત આવી, કોની આવી? પરમ પદાર્થ કીધો, જ્ઞાની કીધો, બધા, એ કોની વાત હતી? કોની? શુદ્ધ ની વાત આવે. તે શુદ્ધ એટલે કોની વાત? કેવળ જ્ઞાન પર્યાય ની વાત છે, સાધક દશા ની વાત, કોની વાત છે? જેમ નિયમ સારમાં ત્રીજો કયો અધિકાર છે? શુદ્ધ ભાવ અધિકાર. તો શુદ્ધ ભાવ અધિકાર એટલે શુદ્ધ પણથી લેવી કે શુદ્ધ ઉપયોગ લેવો? નિરીકલ દશા શુદ્ધ ભાવ નામ છે એનું, નામ શુદ્ધ ભાવ છે ને. તો કઈ શુદ્ધ ઉપયોગી શુદ્ધ નથી, શુદ્ધોપયોગી શુદ્ધ નથી, શુદ્ધ પ્રણતી શુદ્ધ નથી, તો પછી જો આખી આવત ફરી ફરીને ત્રીજો જે નિયમસારનો શુદ્ધ ભાવ અધિકાર છે એ સાપેક્ષ શુદ્ધતાની વાત નથી, એ પલટતા પરિણામની વાત નથી, નિરપેક્ષ શુદ્ધ જે પરમ પ્રાણામિક પંચમ ભાવ છે કે જે નિરપેક્ષ શુદ્ધના આશ્રય નવી શુદ્ધતા પ્રગટ થાય એવા શુદ્ધ ભાવ એવા. એમ અહીંયા પણ જે કેવળી શબ્દ આવ્યો એ બધા કોના વિશેષણ હતા? ત્રિકાળી નાયક ભગવાન આત્માના એ નામ લઈને વાત. એ વિષય ક્યાં વચ્ચે આવ્યો? વિષય તો કયો ચાલે છે? પણ પાપ અધિકાર. અને એમાં પણ ગાથાઓ કઈ ચાલે છે? કર્મ જ બંધ નું કારણ છે, જ્ઞાન એ નથી, એ વાત ચાલે છે ને. એમાં આ વાત વચ્ચે ક્યાં આવી ગઈ? ઘૂસી ગઈ. ઘૂસી ગઈ કેમ નહી? બહુ ગુરુદેવ બહુ જ ખુલાસા કર્યા છે એટલે દરેક નો ઉપયોગ તો હોય જ, એટલી તો અપેક્ષા રાખીએ. જે માં પુણ્ય પાપ એ બંધના કારણ છે અને તેથી જેમાં પુણ્ય પાપ નો અભાવ છે એ બંધ નું કારણ નથી. અને જો બંધ નું કારણ નથી તો એના આશ્રય શું પ્રગટ થાય? મોક્ષ પ્રગટ થાય. આ એ તત્વની આખી વાત લીધી. પરિણામ તો બે છે જ, એક ક્યાં છે? પુણ્ય પાપ કર્મ ના પરિણામ, અને એક ક્યાં છે? જ્ઞાનમય પરિણામ. પણ એ જે પુણ્ય પાપ જે છે એ જેનામાં નથી તો એનો અર્થ શું થયો? પુણ્ય પાપ બંધના કારણ છે અને એ પુણ્ય પાપ જેમાં નથી તેનો અર્થ શું થયો? કે એ પણ બંધનું કારણ નહીં હોય. પેલું ત્રિકાળી દ્રવ્ય લઈએ, એમાં પુણ્ય પાપ નથી. હવે પુણ્ય પાપ નથી તો પુણ્ય પાપ કોના કારણ છે? બંધના કારણ. તો પછી પુણ્ય પાપ જેમાં નથી એવું જે ચૈતન્ય તત્વ એ પણ પુણ્ય પાપનું કારણ કેમ હોય? બે રીતે લીધું. ચૈતન્ય તત્વ છે એમાં પુણ્ય પાપ નથી, અને પુણ્ય પાપ કેવા છે? બંધના કારણ. તો જો એ પુણ્ય પાપ કે જે બંધના કારણ છે એ જેમાં નથી એ તત્વ પણ કેવું હોવું જોઈએ? પુણ્ય પાપ એ બંધના કારણ હોવા નહીં તો પછી ખેરું કારણ છે કે એ મોક્ષ નું કારણ. તો એ જ્ઞાનમય આત્મા એના જુદા જુદા શબ્દો દ્વારા એની આખી વાત એ લે છે. આપણે અહીંયા તો તપ ની થોડી પૂરી કરીએ વાત. તો ફરીથી તપ એટલે સામાન્યપણે શેમાં જાય છે? આપણને પેલા તો વસ્તુના ત્યાગ ઉપર જાય છે. ઈચ્છાનો તો કોઈ એમ કેમ હશે? જગતમાં બાહ્ય દ્રષ્ટિથી લોકો સંયોગના ત્યાગને જોશે અને આપણને પણ લોક સંજ્ઞા હોવાથી લોકોની એ રીતે માન પ્રશંસા માટે ત્યાગ બાહ્ય વસ્તુને ગણીએ છીએ. અંદરમાં વિકલ્પનો અભાવ, ઈચ્છા નિરોધ તપ એ વાત આપણને ખ્યાલમાં નથી આવતી. અને તપસા જ નિજરા, બરોબર ને? તપથી શું થાય? આવે છે ને એવું? શેમાં આવે છે? વેરી ગુડ. તત્વા સત્રો કરનું રહેશે છે તો એને માનો છો કે નહીં તમે? તો અમે તપ કરીએ છીએ તેનાથી અમને નિજરા થાય છે, બરોબર છે ને? બરોબર છે ને? અમે જે તપ કરીએ છીએ આજે આટલી વખત, અમારી તપની વાત છે ને, અમે ક્યાં તમારા તપની બધી. અમે પણ જે તપ કરીએ છીએ, આજે આટલું વસ્તુ છોડીએ છીએ, આજ આટલો રસ ત્યાગ કર્યો, આજે ઉણોદરી કરી, આજે ઉપવાસ કર્યો, કે તપ કરીએ છીએ એનાથી અમને શું થાય છે? નિજરા થાય છે. નામ કરતા કરતા બધા કર્મોનો કેવો થઈ જશે? જીવનમાં આચાર્યદેવનું જો એક વાત કરે છે તો એમને આચાર્યદેવ એ પણ એક સરસ વાક્ય ગુરુદેવજી યાદ કરતા, નિસલ્યો વૃત્તિ. કેવું વ્રત ક્યાં હોય છે? નિસલ્ય. ચાલો નિસલ્ય વૃત્તિ આ બધું આવે છે ને બધું, તો નિસલ્યો વૃત્તિ. તો નિસલ્યની શું વ્યાખ્યા છે? ત્રણ પ્રકારના શલ્ય છે, માયા મિથ્યા ને નિદાન. તો મિથ્યાત્વ રૂપી જો શલ્ય ગયું નથી તો નિસલ્ય વૃત્તિ ક્યાં થઈ છે? અને નિસલ્ય વૃત્તિ થયા વગર વ્રત છે ના આવ્યા? એમ કહીને કોઈ એક સામાન્ય જૈન નું જીવન ન હોય એની વાત નથી. તો એને તો એક મોક્ષ માર્ગ રૂપે નહીં સ્વીકારતો. બાકી તો જેને આપણે બોલીએ છીએ પ્રતિક્રમણમાં, જે આઠ નો ત્યાગ નથી કરતો એ તો નામધારી પણ જૈન નથી. આવે છે ને, મધ માંસ મરુ ને પાંચ ઉદંબર પણ એનો ત્યાગ કરનાર તો નામધારી જ કહેવાય. એમ ન હોય કે અમે આ બધાનો ક્યારે ત્યાગ કરીએ છીએ, પરિસણ આવે ત્યારે ને, એ ઘણું બધું કહેવાય. એટલું ત્યાગ કરીએ, ચાલો એનાથી થોડુંક વધારે, ચાર મહિના ચોમાસાના, અમે જૈન છીએ અને ચોમાસાના ચાર મહિના કંદમૂળ આદિ ખાતા નથી, મોટો ત્યાગ કરીએ છીએ ને. ફરીથી એ તો જૈનપણાનું, એ નામધારીપણું પણ નથી. જેને છોડવા છે, જેમાં અનંત કાયોની હિંસા, જીવોની હિંસા અનંત, અને એટલા માટે અભક્ષ પાંચ પ્રકારના છે. અભક્ષ એટલે શું ઇંગ્લિશમાં? અનએડિબલ, અનએડિબલ કે એ કહેવાય છે. પાંચ પ્રકારના ત્રસઘાત, બહુઘાત, અનુપસેવ્ય, નશાકારક અને અનિષ્ટકારક. જેના જીવનમાં આમાંથી કોઈ પણ પ્રકાર હોય તો સમજી લેવું એ ખરેખર નામધારી પણ જૈન નથી. ક્યાંય અભ્યાસ ન હોય એટલે આ બધા પ્રકારોમાં કઈ જ ખબર ન હોય. બહારથી થોડું ઘણું છોડતે એટલે શું માની લઈએ છીએ, અમે જૈનના આચાર પાળીએ છીએ. એક બહુ જ વિચારવા જેવું છે, જૈનના આચાર જો પાળતો નથી તો વિચાર સુધી પણ નહીં પહોંચે, અને વિચાર સુધી નથી પહોંચતો તો નિર્વિચાર નિર્વિકલ્પ અનુભૂતિ સુધી નહીં પહોંચે. એમને સમજેલો કે અમને જૈન ધર્મની શું છે, ફિલોસોફી સારી ને બધી, તત્વજ્ઞાન સારું, કારણ કે એમાં તો કઈ છોડવાનું ને એવું ન હોય. અમે આચાર વિચાર અમારા રાખીએ, અને જૈન ધર્મનો જે સર્વાંગે જૈન દર્શન છે, જે સર્વજ્ઞ પરમાત્માએ તત્વજ્ઞાન આપ્યું છે, એ જ સર્વજ્ઞ પરમાત્માએ એમની વાણીમાં ચરણાનુયોગનું પણ વર્ણન કર્યું છે. ક્યારે ભગવાનમાં ભેદ પાડીશ નહીં, તારા અભિપ્રાયથી, તારા પ્રમાદથી ક્યારે. જૈન દર્શનમાંથી શું ગ્રહણ કરવું? સારું હોય એટલું ગ્રહણ કરવું, સારું હોય એટલું. અમારો તો એવો સ્વભાવ છે, બધેથી અમે શું કરીએ, સારું સારું, અને એ તો સારામાં સારી વાત છે ને. બધેથી સારું સારું ગ્રહણ કરવું એ સારી વાત છે ને. જેનો આવો અભિપ્રાય હોય એનો અર્થ કે એ જૈન દર્શનને સંપૂર્ણ માનતો નથી. જૈન દર્શનમાં શું ઓછપ છે અને અન્યમાં શું અધિકતા છે, અને જૈન દર્શનની અપૂર્ણતાને માનનાર એ સર્વજ્ઞને પૂર્ણ નથી માનતો. એક જૈન થઈને જો નમસ્કાર મંત્ર તું બોલે છે તો બોલવા ખાતર બોલે છે કે જેનું નામ હું લઉં છું એના પ્રત્યે મને પૂર્ણપણે વિશ્વાસ અર્પણતા છે તો બોલું છું. અને જો એટલી તને અર્પણતા અને વિશ્વાસ હોય તો એનું કહેલું સર્વાંગે સ્વીકાર છે. એ ચાહે સો દ્રવ્યાનુયોગમાં તત્વજ્ઞાન રૂપે કહ્યું હોય, ચાહે સો ચરણાનુયોગમાં આચરણ રૂપે કહ્યું હોય. અર્પણતા ક્યારે અપૂર્ણ ન હોય. જેને જેના પ્રત્યે અર્પણતા હોય એ કેવી હોય? અપૂર્ણ ક્યારેય હોઈ શકે નહીં. એક લૌકિકતાનો વિચાર કરીએ, માતા પિતા પ્રત્યે કેવી હોય સામાન્ય લૌકિક રીતે અર્પણતા, એમાં ભેગ પાડી અને મારે માતા પ્રત્યે રાખીશ, પિતા પ્રત્યે નહીં રાખો, કે પિતા પ્રત્યે રાખે શું હોય છે ત્યાં. એમ અહીંયા પણ જેને તું એક દેવ તરીકે સ્વીકારે છે, જેને તું ગુરુ તરીકે સ્વીકારે છે, જેને જીનવાણી તરીકે ધર્મ તરીકે સ્વીકારે છે, એમાં ક્યાંય પણ અપૂર્ણતા અલ્પતા રાખીશ નહીં. અને એ રીતે વિચાર કરીએ, જેને પોતાના મિથ્યા અભિપ્રાય છોડવાની શું કહેવાય, ગુજરાતીમાં શું કહીએ, તેવડ હોય, તાકાત હોય, તેવડ ગુજરાતી કાઠિયાવાડી, હિંમત હોય તાકાત હોય એના માટે આ છે. વાતું હોતા હોય ચલતા હોય, મારું પણ થોડું સાચું ને એમનું પણ સાચું એ માર્ગ નથી. અરે આપણા અભિપ્રાયને જો રાખવો છે તો જ્ઞાની ગુરુ પાસે આવ્યો શું કામ? તને તારું આવડે છે રાખવું તો ટીચર પાસે આવ્યો શું કામ? જીવનમાં અટલી તો એક વાત તો એની અંદર દ્રઢતામાં હોવી જોઈએ. અહીંયા તપની વ્યાખ્યા આપણે કલ્પના કરીએ છીએ એવી નથી. શબ્દ શું છે? ઈચ્છા નિરોધ. અહીંયા એના માટે કયો છે પુણ્ય પાપ બે કેવા છે? ત્રણ શબ્દ આપણે લીધા હતા, ક્યાં લીધા હતા? પેલા પુણ્ય અને પાપ કેવા છે? બંધના કારણ. પછી બીજામાં શું લીધું? અવિશેષપણે બંધના કારણ. અને ત્રીજું શું લીધું હતું? એનાથી એનો નિષેધ છે. એમ ન સમજ્યું કે પાપનો સર્વાંગે નિષેધ છે અને પુણ્યનો થોડુંક ઉમેરવું પડશે. સર્વાંગે ક્યાંથી હોય? પછી રહેશે શું હાથમાં? કાંઈ આધાર નહીં રે, અવલંબન લઈ રે, અસરણ રહી જશું. જો બધા આચાર દેવે આપણને પ્રશ્ન ઉઠે પેલા એ કળશ રચીને જવાબ આપી દીધો. જો વાંચતા આવડે તો આપણા તર્કનો જવાબ આચાર દેવે હજાર વર્ષ પહેલા આપી દીધો છે કે આવા તર્ક વાળા નીકળશે કે પાપનો તો તમે સર્વથા કરો એટલે અમે બોલતા નથી. પણ પછી સાવ અમારું બધું કાઢી નાખો, લૂંટી લ્યો બધું માંડ માંડ અહીંયા સુધી. અરે આચાર દેવ તારા વિપરીત અભિપ્રાય ને છોડાવવા માંગે છે, મહા ઉપકાર માનજે. તને તારા મિથ્યા અભિપ્રાયમાં ભાવિમાં કેવા દુઃખ મળશે એ આપણને ખબર નથી, એમને જ્ઞાનમાં આવી ગયા હોવાથી કરુણાથી કરે છે. તો ઈચ્છા નિરો, કોઈ પણ પ્રકારની ઈચ્છા પાપરૂપની હો કે પુણ્યની, એ બધાનો નિરોધ છે. એ અને એવી જે અને નાસ્તિ છે તને અસ્થિમાં શું છે? પ્રતપંતી ઇતિ તપઃ. પોતાના સ્વરૂપમાં એવી સ્થિરતા લગાવજે કે તારી શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય. આ એનું નામ સાચું તપ કહેવામાં આવે છે. જેમ ગુરુદેવ સિદ્ધાર્થ હતા પેલાના જમાનામાં, અત્યારના હશે, જેમ ઓલું હોય પિત્તળ ને કે એનું હોય એને ઘેરું લગાડે તો શું થાય? એ વધારે ઉજ્જવળ લાગે છે. અત્યારના જે કઈ બ્રાસો કે લગાડે કઈ કે એનાથી શું થાય? ઉજ્જવળ. એમ આત્મા વિતરાગ ભાવથી પવિત્ર ઉજ્જવળ પ્રણતિમાં એ બને, આ એનું નામ સાચું તપ કહેવામાં. અને એ વાત તપની આરાધના કરીને મુનીશ્વરો એ પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. ઋષભદેવ મુનિરાજે એવું તપ નહોતું કર્યું કે હવે કેટલા દિવસ થયા ને હજી કેટલા બાકી છે ને પાણું ક્યારે, એમને ચિંતા તો થઈ હશે ને કે આ લોકો કેવા જીવો, કોઈને ખબર નથી કેવું આરદાન કેમ મુનિને દેવાય, ખેદ થતો હશે કે નહીં. અત્યારના બધું બોલું સહેલું છે, આવું કરીએ 13 મહિના સુધી આહાર તો નહીં પણ શું નહીં પાણી પણ નહીં, કેમ જીવાતું કેમ હશે? ચાલો આપણે બીજાની વાત ન કે આપણે જૈન થઈને આવું ખરેખર માની શકીએ? માની શકીએ, એ તો લખ્યું શાસ્ત્રમાં. એટલે આજ કોઈ મેડિકલ નો ડોક્ટર હોય તો ન માને ને આવી રીતે જીવાય જ નહીં ને. હા, એ તમારા શાસ્ત્ર માં લખ્યા, મેડિકલ ને પૂછો ને, કોઈ ડોક્ટર ભણેલા હોય એને પૂછે છે. શક્ય છે પાણી નું પણ એક ટીપી નહીં અને પેલા મરે, આયુષ પૂરું ન થાય પણ કમસે કમ શરીર તો હાવ કેવું થઈ ગયું છે, હાડકા પાંસણા દેખાતા હશે, એવું થઈ ગયું હશે ને. જગતને તત્વ આરાધક ધર્માત્માનું અંતરણ જીવનની તો વિશ્વાસ નહીં, અનુમાન નથી. પણ એવા તીર્થંકર આદિના સાથે સાધક આત્માના પુણ્ય કેવા હોય એનો પણ કોઈને અંદાજ નથી. અરે એ તીર્થંકર એમનું શરીરમાં જ એવી કાંતિ હોય સહજપણે કે આહાર ન લે તો પણ એ કાંઈ એમને અસર થતી નથી. અને એવા તો રુદ્ધિધારી મુનિરાજ હોય કે ઉપવાસ આદિ હોય અને છતાં શરીરમાં કાંતિ વધતી ચાલતી હોય. દુનિયાના નિયમો નથી, આ કુદરતના નિયમો છે. અને કુદરતના નિયમોને જૈન દર્શને એ નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં વર્ણવા છે આપણને. એની કોઈ મહિતતા નથી, પણ આવો છે જે યોગ બનતો હોય તો અહીંયા તો વિતરાગી તપ એની અહીં આખી વાત એ છે. ને આવી આરાધના પૂજામાં આવ્યું તો દેવને પણ સુરરહીએ પણ આવો તપ નથી કરી શકતા, આવું સંયમ નથી કરી શકતા, અને આપણને અવસર છે. અને એ રીતે વિચાર કરીએ તો ફરક શું છે? મુનિરાજ અને શ્રાવકમાં શું ફરક હોય છે? એ રીતે મુનિરાજ તપ આદિ ની પૂર્ણ સાધના કરતા હોય અને ગ્રસ્ત આદિ ને મર્યાદિત હોય, એમના જેટલી તપ ની ઉગ્રતા હોતી નથી. શ્રાવક દાન થી શોભે અને મુનિરાજ તપ આદિ સંયમ થી શોભતા હોય. તો એનો આ દિવસો આપણે ચાલે છે. હવે એમાં ફરીથી આપણે પહોંચીએ આપણા પુણ્ય પાપ અધિકાર ઉપર. ફરીને એમ ના સમજો, પુન પાપ અધિકાર તો બહુ કેવો હોય સાહેબ, બહુ ઈઝી સહેલો હોય એવું તો અમને આવડી ગયું છે. પુણ્ય પાપ, પુણ્ય પાપ બે કેવા છે? હે છે, બોલે સુરા છે, અને પાપ માં હજી પૈડા છીએ. શું છે? બોલે સુરા છે, બે ને પુણ્ય પાપ ને કેવા બોલી નાખીએ છે, અને એકદમ રાજીપો કરીને પાપ માં પૈડા છીએ. ખેત પૂર્વક પણ નથી, ભાઈ માં ક્રોધાદી ભાવ કરીને પણ બચાવ કરીએ છીએ. ક્રોધ કર્યો તો સીધો ચાલ્યો છે, માયા કરી તો મને કઈ ફાયદો થયો છે. હજી તો એ પુણ્ય પાપ ની સમાનતાની વાતને સ્વીકારનાર અંતર્મુખ થયા વગર રહેશે નહીં. અને અંતર્મુખતા નથી થતી તો સમજવું પુણ્ય પાપ નો પક્ષ નહીં, પુણ્ય પાપ ના વિષયો નો પણ પક્ષ છે. પુણ્ય પાપ ભાવનો તો છે જ, પણ એનાથી આગળ વધીને એના વિષયો જે ભાઈ ના અનુકૂળ પ્રતિકૂળ સંયોગ કહેવાય એનો પણ પક્ષ પડેલો છે. અહિયાં પેલી આપણે 45, 46 અને 47 ત્રણ ગાથામાં ત્રણ વિષય માટે ત્રણ પોઈન્ટ લીધા હતા. પેલો 145 માં શું લીધો હતો? પુણ્ય અને પાપ બંને શેના કારણ છે? બંધના કારણ છે. ટાઈટલ બધા એમાં એ જ છે. પછી 146 ગાથામાં શું એના માટે બતાવ્યું આપણને? કે પુણ્ય અને પાપ અવિશેષપણે, અવિશેષપણે એટલે કાંઈ પણ તફાવત રાખ્યા વગર, કે પુણ્ય ભાવ છે એ સારો બંધ કરે છે અને પાપ અશુભ ભાવ છે એ ખરાબ બંધ, અવિશેષપણે એ જીવને બાંધે. અને તેથી 147 માં શું? ધેરફોર, હવે એ બંને કર્મનો શું કરે છે આચાર્ય દેવ? નિષેધ કરે. નિષેધ કરે છે એટલે કે, એટલે તારે એ કરવા યોગ્ય નથી એ એસ્ટાબ્લિશ કરે છે. નિષેધ કરે છે એટલે ફરીથી શબ્દ શું છે? નિષેધ એટલે કરવા યોગ્ય નથી. કઈ ભૂમિકામાં પુરુષાર્થની મંદતાથી હોય એ જુદી વાત છે, ફરક બે જુદું છે. શું છે? નિષેધ કરે છે એનો અર્થ શું છે? કરવા યોગ્ય નથી એવો અભિપ્રાય કરજે. છૂટવા માટે ક્રમ પડે છે, કઈ ભૂમિકામાં કયો રાગ હોય છે એ પછી ચરણાન યોગમાં આવશે, પણ એ પણ છોડવા યોગ્ય છે. અને જો શુભ રાગ છોડવા યોગ્ય ન હોત, કોઈ કઈ શુભ રાગ સુખમ છોડવો, તો મુનિ દશામાં સાતમે ગુણસ્થાને શુદ્ધોપયોગમાં કેમ જવું? અને કોઈ પણ જીવ શુભ રાગ બુદ્ધિપૂર્વક નો રાખીને શ્રેણી નહીં માંડી શકે. એ શું ને, આ તો આ બધા કોના નિયમ છે? બધા કર્ણાનુયોગ ના નિયમ છે ને. દ્રવ્યાનુયોગ તો સાવ જુદી વાત છે, આવો પણ છે કે નહીં? કે બુદ્ધિપૂર્વક નો શુભ રાગ હશે એ પણ કયો? બુદ્ધિપૂર્વક નો શુભ રાગ કયો? 28 મૂળગુણ નો ત્રણ કસાય ના અભાવ પૂર્વક નો સંજલન સંબંધી હોય એ જ રહે ને પછી તો. અને છતાં બુદ્ધિપૂર્વક નો હશે તો શું નહીં કરી શકે? શ્રેણી શું? સાતમું ગુણસ્થાન નહીં આવે. સાતમું ગુણસ્થાન શું? સાતમા ગુણસ્થાન બે છે ને, પ્રકાર ક્યાં છે? સ્વસ્થાન અને સાતિશય. સાતિશય માં નહીં આવી શકે, સ્વસ્થાન માં નહીં આવી શકે. ક્યારેક ક્યારેક તત્વ અભ્યાસ કર્ણાનુયોગ નું કરશું તો પણ આ દ્રવ્યાનુયોગ ના સિદ્ધાંત ને શું કહેવાય? અનુમોદન આપે છે, પૂરક છે. બીજ મૂળ પાયામાં શું કહેવાય? ગુજરાતી ને નહીં ખબર, પાટલે મોટી કોર્ટ, પાયા જ નથી. વાત કરી લીધી, ખાટલો બનાવ્યો છે, સુવાનું કરશું, પણ પેલા એ મૂળ પાયામાં જે તત્વજ્ઞાન જોવે એ જ નથી. અને ગુરુદેવસિંહનો એ પરમ ઉપકાર છે કે આખું તત્વજ્ઞાન થી આપણને જાગૃત થયા. અને જેના જીવનમાં તત્વજ્ઞાન જાગૃત થશે એને ભાઈમાં એ પ્રકારના અશુભ ભાવોની મર્યાદા સ્વયં થયા વગર રહેશે નહીં. જ્યાં પુણ્યનો પણ એ નિષેધ કરવામાં આવે, એ હોંશે કરીને પાપ ભાવમાં જોડાય એવું ક્યારેય સંભવ બનતું. તો એ તત્વજ્ઞાન એ મૂળ આત્મના હિતનો આત્મ પ્રાપ્તિનો મૂળ શું થવો જોઈએ? પાયો બનવો જોઈએ. તો અહીંયા તત્વજ્ઞાન માટે તો ફરીથી ત્રણ પ્રકાર થયા 147 વ્યાખ્યા સુધી, અને એનું પણ આપણે વાત લઈ લીધી. એમાં બે શબ્દ 147 માં ક્યાં વાપરા છે? ક્યાં બે વાપરા છે? મૂળ કુંકુના આચાર્ય પણ વાપરા છે, રાગ ન કરો અને સંસર્ગ પણ ન કરો. બે વાત શબ્દ હતા ને મૂળ ગાથામાં, અને એને અંદરમાં ટીકામાં પણ આચાર દેવ. હવે આ વાતને એક સરળ કરવા માટે 148 અને 149 ગાથામાં કુંદકુંદ આચાર દે શું આપે છે? દ્રષ્ટાંત આપે છે કે જગતની અંદર પણ હોય, એક સમજી લ્યો નાનો છોકરો હોય ઘરમાં, અને એના વડીલો પૂછે તારા મિત્રો કેવા છે? ઓલો કે ભાઈ એવા નતું સંગ કરી એની સાથે રમતો નહીં. શા માટે? કે ભાઈ એનું બરોબર ન હોય વતરણું તે તો કે ને જ્યાં પણ કરે છે. અને ગુજરાતીમાં એટલા માટે કે જેવો સંગ એવો એક લૌકિકતામાં છે ને, ત્યાં પણ કે તારા ફ્રેન્ડ એવા ન હોવા જોઈએ આવા. એમ અહીંયા પણ આચાર્યદેવ આપણને શું કે છે? કોણ કુશીલ છે? કોણ કુશીલ છે? નહી સ્વચ્છતા એ બધા કુશીલ છે ભાઈ, એની વાત હતા ને. પાંચ પાપમાં આવે છે ને? પાંચ પાપ ક્યાં છે? હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, એની વાત છે ને અહીંયા? કુશીલ ઈ નહી. અચ્છા, શુભ અશુભ ભાવ, શુભ ભાવ એ કુશીલ છે. એમાં શું ખોટું કરીએ છે? ક્યાં જીવની હિંસા કરીએ છે? અમે કે આત્મા તો જીવતો જ રહેવાનો છે, અનાદિ અનંત છે, જાગતો જીવ છે, એની હિંસા તો ક્યાં કરીએ? અમે જૂઠ ક્યાં બોલ્યો? અમે હા પાપ ભાવમાં જૂઠ બોલીએ, શુભ ભાવમાં જૂઠ બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, કરીએ છીએ ચોરી કરીએ છીએ. શુભ ભાવમાં ચોરી કરીએ તો અશુભમાં અશુભ થતો આવ્યો. અરે તે પરિગ્રહને મારા પણ માયનો, એનાથી મોટી ચોરી કઈ કરીશ તું? તારા ચૈતન્ય અસ્તિત્વને ભૂલીને ચોરી કોને કહેવાય? એક બહુ જ વિચારે. બનારસી દાસજીએ બહુ સુંદર રીતે અધ્યાત્મમાં સાત વ્યસન ઉમેર્યા છે. એમાં એક કયું છે? ચોરી પણ લીધું, જુગાર પણ લીધું છે, માંસ ભક્ષણ પણ લીધું છે. એ તો એપ્લાય ન થાય, એટલીસ્ટ આપણને તો એપ્લાય ન થાય. આપણે જરી પણ માંસ એવો શબ્દ પણ ન વાપરે. ખબર ગુજરાતી શું શબ્દ વાપરે? નહી પર માટી કે એને એ નહીં ખબર. માંસ શબ્દ ના વાપરે, પેલા જૂના હોય ને એને પૂછી દે એને શું કે પર માટી કેતા હતા. તો અમે ખાવાની વાત તો બરોબર ને. બનારસી દાસજી કે છે આ શરીર સેનાથી ભરેલું છે અને એમાં મમત્વ કરે છે તો માંસ ભક્ષણ કરે છે. પુણ્યમાં જીત માને છે અને પાપમાં હાન માને છે તું મોટો જુગારી છો. તું એક અધ્યાત્મની એક જુદી શૈલી હોય છે. આપણે એ કોઈ દી વિચારતા નથી હો કે આ શું વાત આપણને કરે છે. ચોરી તું કરે છે, જે જડ પૂતગલ એનો સ્વામી છે એવા પડદ્રવ્યમાં તું મારા પણ કરે છે, તો બીજો જેનો સ્વામી છે એને પોતાની માને છે તું ચોરી કરે છે. તું આપણને અજુગતું લાગતું નથી પુણ્ય પાપમાં. અહીંયા આચાર દેખે છે તારા સ્વભાવનો ઘાત કરનાર એ પુણ્ય ભાવો તો પણ મહાકુશીલ છે. એમાં તારું ચૈતન્યનું આચરણ નથી, એમાં તારી વિતરાગતાનું પ્રણમન નથી, તારા અનાકુળ સ્વભાવનું તને વેદન નથી. તે આત્માના સ્વભાવથી વિરુદ્ધ એ બધા કુશીલ નહીં તો બીજું શું છે? જેમ કે એક સજ્જનને શોભે એવું ચારિત્ર ન હોય તેને આપણે શું કહીએ? કુશીલ છે. એમ ચૈતન્યનું શું હોય, આચરણ શું હોય? ચૈતન્ય ચૈતન્યમાં રમે. ચૈતન્ય પોતાના સ્વ અસ્તિત્વને છોડીને વિભાવ ભાવમાં પરભાવમાં એકાકાર થાય છે એ મોટા મોટું કુશીલ છે. અને આચાર્ય તો કહી દીધું એને અમે સુશીલ સારો શું કહીએ જે સંસારમાં દાખલ કરે. તો અહીંયા આપણને ખાસ આચાર્યદેવ કહે છે કમ સે કમ આટલું તો આજ જીવનમાં નક્કી કરજે કે કોઈ પણ જે ભાવ મને મારા સ્વભાવથી સ્વભાવના વેદનથી છોડાવે એ ભાવ મારે કરવા યોગ્ય નથી. પાપ ભાવ નહીં પણ એક વિચારી લઈએ શુભ ભાવ પણ શું કરાવશે? આત્માના અતિન્દ્રિય આનંદના સુદોપયોગના વેદનમાંથી બહાર કઢાવશે આપણને. તો જે મને મારા અતિન્દ્રિય આનંદના અનાકુળ આનંદના સ્વસંવેદનમાંથી એ ઉપયોગાત્મક ચ્યુત કરાવે એ ભાવને હું સારો કેમ કહેવાય. એમ કહીને અહીંયા આપણને કે કોઈ જેમ વ્યક્તિ સજ્જન વ્યક્તિ હોય એ કુશીલ માણસોનો શું ન કરે રાગ તો એનો ન કરે, એની પ્રશંસા ને એની અનુમોદના તો ન કરે, શું કરે એને પરિચય એને નિકટ પણ ન જાય. અને એટલા માટે એનો જેમ કહે છે એમ આવા જે સુવાસુભ ભાવ છે એનો તું રાગ અને તેનો સંસર્ગ સર્જે. અને એના માટે અમૃત ચંદ્રાચાર્ય કયો દ્રષ્ટાંત આપ્યો છે, હાથણી ગુરુદેવ ઘણો વિસ્તાર લીધો છે એનો, કે એને પકડવા માટે ખાડો ખોદતા હોય છે, એના ઉપર આર્ટિફિશિયલી ઘાસ નાખી દે અને વચ્ચે હાથણી સાચી કે ખોટી ગમે તે મૂકે છે અને હાથી કેવો થાય છે, અંધ થઈ જાય છે. જો એક ફરીથી આમાં એક દ્રષ્ટાંત જોવું હોય તો બે માં ફરક કઈક દેખાય છે. ચલો જોઈએ 147 ગાથા અને 148 ને સામ સામે શાસ્ત્ર હશે ને બહુ સામ સામે બે દેખાશે. શું દેખાય, બે માં સરખું જ છે ને, નહી? અરે વાહ, શું છે ફરક, શું છે? ઓલામાં પેલામાં શું લીધું છે, કુશીલ ખરાબ, અને આ 48 ને 49 માં કે લીધું છે, કુશળ વનસ્તિ. જો બે લઈ લીધા છે, બાકી તો આગળ ક્યાંય હાથી નું દ્રષ્ટાંત આવે છે સમયસર માં આગળ 23, 24 અને 25 માં ગાથામાં છે. એમાં શું દ્રષ્ટાંત આપ્યું છે, હાથી જેવા ખાવાના સ્વભાવ ને તું છોડ, છોડ બે વાર આપે છે. નહી, બહુ જ કડક શબ્દો કીધા છો આચાર્ય દેવે, ક્યાં કીધા ખબર છે, નહી જોવા હોય તો જોઈ લઈએ આપણે. રે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર, ક્યાં શબ્દો વાપરા છે, 23, 24, 25 ગાથા. પાનું 59 પાનું, એમાં નીચેથી છે બીજી લાઈન છેલ્લી જ લાઈન છે જો કે, રે દુરાત્મન, આત્માનો ઘાત કરના શું છે આચાર્યદેવ? આપણને ઓલો શબ્દ સારો લાગે ને, ભગવાન આત્મા કે સારો લાગે ને, આવું 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 આચાર્યદેવ આપણને શું છે, કયો શબ્દ સારો લાગે, ભગવાન કે એ સારો લાગે કે આ સારો? આચાર્ય દેવના કડક લાગતા શબ્દોમાં પણ કરુણા ટકે છે. આપણને આપણા દોષની ભયંકરતાની આપણને ખબર નથી, આપણી ઉપર કરુણા કરીને તો શું કરે છે. અને જો સરસ શબ્દ આવે છે જાતિ માટે, જેમ પરમ અવિવેકથી ખાનાર હસ્તી આદિ પશુઓ, અહીંયા આપણને બે લીધા છે, જે કુશીલ અને એ કુશળ બે લીધા છે. અહીંયા તો આ જ લીધો છે કે એ આવો અવિવેક કરનાર તો હાથી હોય, કે સ્વભાવ અને વિભાવ બે ને એકાકાર માને, શરીર અને આત્માને એકાકાર માને, એ તો કોણ હોય, હાથી જેવો છે. કે વાંચો શબ્દ શું વાપરો છે, પરમ અવિવેક છે શબ્દ. પરમ અવિવેક થી ખાનાર તો હસ્તી આદિ છે, કે ચૂરમું ને હરખું માને, સુકા ઘાટ ને સરખું માને. અને તું તો કેવો છો, મહા જ્ઞાનમય વિવેકી છે અને નથી કરતો તો શબ્દો કીધા છે. આવા શબ્દો ક્યાંક આવતા હોય, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી. આ ટાઈટલ કોને આપ્યા, એ તો આચાર્ય દેવ આપ્યા. કોને આપ્યા, મને, આપણને? ના ના, એ તો બીજા જીવો કોક હશે, એ આ આપણને બંધ અધિકારમાં જગ્યામાં મળશે. તો અહીંયા ફરીથી આપણે 147 માં અને બે પ્રકાર દીધું. અહીંયા 147 માં કે કુશીલ ખરાબ એવા હાથણી રૂપીને કુટણી સાથે હાથી જે કરે છે એ, અને અહીંયા હવે શું છે, એક હાથી એવો છે વિવેકી થઈ ગયો કુશળ. હાથીને પણ ક્યારેક સમય ક્યારેક તો થતું હશે ને, થાય હાથીને, કયો છે હાથીને, પારસનાથ ભગવાન. એક બીજી એક ફેમસ હાથી કયો છે, ત્રિલોક મંડન હાથી ભરતનો, હતો ને, એટલે મૂળ તો કોનો હતો? રાવણ નો હતો. પછી ક્યાં બધાને એ તો ક્યાં ખબર હોય બધી. એક આજે થોડુંક જે કર્યું હતું શનિવારે, એક આખું પદ્મ પુરાણ અને આચાર દેવનું રચેલું છે. કમસે કમ કઈક જિજ્ઞાસા જાગે તો એ વાંચીએ તો ખરા, કે આચાર દેવે એ પુરાણ રચ્યું છે. શેના માટે રચ્યું હશે? ક્યારેક એમાં છે ને ઘણા ગભરાય, અમે એવું પછી મુંજાઈ જઈએ. એક વ્યક્તિની વાત આવે જેમ જટાયુ કે મેની, તો એ બધા સુગ્રીવની, તો એના પછી શ્રીનું વર્ણન આવી જાય, એના પૂર્વ ભવનું, એટલે ઓરિજિન હોની વાત આવી જ ભૂલાઈ જાય. એવું ન વિચારવું. આ આખું પુરાણમાં પૂર્વ ભવનું એટલા માટે વર્ણન આવતું હોય છે કે જીવોના પરિણામ અને કેવું ફળ, એની આખી લિંક માટે હોય છે. અને એ આપણે આપણા જીવનમાં ઉતારવા જેવું છે કે વર્તમાનમાં હું હોશે હોશે પરિણામ કરું છું, પણ ભવિષ્યમાં ફળ આવશે ત્યારે કેવી દશા આવશે. એટલે ક્યારે હું વિચાર ના કરું કે બધે સામાન્ય એવું જ થતું હોય, જે પાત્ર ની વાત આવે એના પાછા પૂર્વભવ નું વર્ણન, એ એમ દેખાડવું હોય કે જસ્ટ લાઈક એવી રીતે છે કે આપણા બાળપણની કોઈ મૂવી ઉતારી લીધી છે, આપણે સાવ નાના હોય, 6 મહિના 8 મહિના, એનું કઈ બહુ તો ખબર ભાને ન હોય, અને આજ દેખાડે તો શું થાય? વી કેન રિકલેક્ટ ને કે કેવા હતા ને કેવા. એમ આ બધા પૂર્વભવ નું વર્ણન એ શું છે? ભૂતકાળમાં કરેલા ભાવો અને એનું પછી મળેલા ફળોનું વર્ણન કરી, નાઇસ અપ ટુ યુ, તારે જ કેવું કરી તે પરિણામ કરવા છે. અહીંયા ફરીથી આપણે કે બે અહીંયા હાથી, અરે એ પણ એક વિચારવા જેવું છે. તિર્યંચ દશામાં પંચમ ગુણસ્થાન એટલે શું? તિર્યંચ અને એમાં પણ પાંચમું ગુણસ્થાન એટલે શું? કઈ નહીં, અણુવ્રત બે કસાયનો અભાવ, એ સાથે કઈક વિચારવા જેવું છે. જે અતિન્દ્રિય આનંદનું વેદન સર્વાર્થ સિદ્ધિના દેવો કરી નથી શકતા, એ આનંદનું વેદન કરે છે. જાપ ભલે એક જ છે, પણ તારતમ્યતામાં શું પડ્યો છે? નથી વિચારણા આવતી ક્યારે પણ એમ ન માનવું એ તિર્યંચ છે એટલે શું? અરે ભાઈ, તિર્યંચ નથી, એ ધર્માત્મા છે, એ અંતરાત્મા છે, એ જિનેશ્વર નો નંદન થઈ ગયા છે. તે જગ માં હિ જિનેશ્વર કે લગુન. પણ શું થાય? આ ચામડાની આંખોથી ચામડા જ દેખાણા છે. અંતર્મુખ નયન અતિન્દ્રિય જ્ઞાન વગર એ આત્માની સ્થિતિ, આત્મા તો નહીં, આત્માની પણતીનો પણ યથાર્થપણે ખ્યાલ આવવાનો નથી. ગુજરાતીમાં કહીએ ને શું કહેવાય, ચામડા ને બધું કરે ને શું કહેવાય, આપણે પણ ચામડાની આંખોથી જોનારા ચમારા છીએ. આપણે તો અહીંયા એક સુંદર રીતે આચાર દેવે એ વાત કરીને, બે વાત એના દ્રષ્ટાંત દ્વારા કરીને હવે આપણે 150 ગાથા ઉપર પહોંચીએ. હવે આ રીતે બંને કર્મો બંધના કારણ છે. ફરીથી મૂળ વિષય પહેલી જે 143 હતી કે બંને કેવા છે? બંને કર્મો બંધના કારણ છે. અને છેલ્લેનું શું કહ્યું હતું? નિષેધ પણ કહ્યું. અને નિષેધવા યોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે. જો પોતે આચાર્ય પેલા કહે છે, ન્યાયથી સિદ્ધ કરી દીધું. તારા જે પ્રશ્નો હતા કે કહેતો તો હેતુ જુદા છે, સ્વભાવ જુદો છે, સ્વાદ જુદો છે, અને આ તો ચાર બોલાવતા હતા, એ તારા તર્કનો પણ ન્યાયથી અમે એને શું આપી દીધો? જવાબ આપ્યો, દ્રષ્ટાંત પણ આપી દીધો. અને એ ઉપરાંત હજી હવે શું કહે છે કે આગમમાં જિનેન્દ્ર દેવ પણ આવું કહે છે. ચલો શું આવી ગયું આમાં? કઈ ત્રણ ફરીથી લિંક, દેવ શાસ્ત્ર ગુરુ ત્રણ આવી ગયા. કોણે કહ્યું? જે શબ્દ છે ને એમાં કોણે કીધું છે? જીણો વદેશો કુંકુનાચાર્ય કે જિનેન્દ્ર દેવ નો ઉપદેશ. તો જિનેન્દ્ર દેવ માં કોણ આવી ગયા? દેવ આવી ગયા. એમના ઉપદેશમાં શું આવ્યું? આગમ શાસ્ત્ર વાણી આવી ગયું. અને કુંકુન આચાર્ય સ્વયં કહે છે તો કોણ આવી ગયું? ગુરુ. કમસે કમ તને દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેનો વિશ્વાસ હોય તો. બહુ જ વિચારવા જેવું છે આપણા પરિણામનો. અંશ માત્ર પણ પુણ્ય પાપમાં પક્ષ એ રીતે પુણ્યનો રહી ગયો સમજી લેવું હું દેવ શાસ્ત્ર ગુરુને યથાર્થપણે નથી માનતા. અમે તો દેવ શાસ્ત્ર ગુરુ માટે આખું શું આપવા તૈયાર છીએ, નહીં પ્રાણ આપવા તૈયાર છે ને. તું પ્રાણ આપવા તૈયાર હોય પણ તારો મિથ્યાત્વ ત્યાગવાનો તૈયારી નથી. શેની તૈયારી હશે તારી? એની એના યોગમાં એની વાણી સુણીને મિથ્યાત્વનો જે ત્યાગ કરવો હોય એ કેમ થતો નથી તારે? તો અહીંયા કુંદકુંદ આચાર્યદેવ જેવાને પણ કોનો સાક્ષી આપે આપણને? જિનેન્દ્રદેવ પોતાની વાણીમાં. અને બહુ સરસ કુંદકુંદ આચાર્યજીને કહે ને એક સ્લોગન જેવા ખાલી બે જ વાત આપણને આપી દે, રક્ત જીવ બંધાય અને વૈરાગ્ય મુકા. જેને કે ને ઓલું લાંબુ યાદ ન રહે તો શું છે, મા તુસ ને મા રૂસ. મા તુસ એટલે ક્યાં સંતોષ રાગ કરીશ નહીં, અને મા રૂસ એટલે ક્યાંય રોષ એટલે દ્વેષ કરી. એમ આટલા બે શબ્દો આ જો યાદ આવ્યા શું છે, રક્ત. રક્ત એટલે એકાકાર લીન. જે પુણ્ય પાપમાં લીન છે, રાગ ભાવમાં લીન છે, એ નિશ્ચિતપણે શું થવાનો છે, બંધાવવાનો છે. અને વૈરાગ્યને પ્રાપ્ત, વૈરાગ્ય પ્રાપ્ત એટલે શું, પાપથી જેને ઉદાસીનતા છે નહી, સેનાથી બંધનથી. ફરીથી એ જ પ્રશ્ન આવશે, પુણ્યથી પણ ઉદાસીન કરશો તો પાછું શું છે? અને એટલા માટે અમરચંદ આચાર્યદેવ આ ગાથા પછી તરત જ કળશ રચી દીધો. અને એમાં પણ એક સરસ વાત લીધી છે. કઈ વાત લીધી છે? એમનો જે કળશ છે ને 103 નંબરનો, તેથી એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞ દેવોએ, પાછા ગાથા પર આવશું પણ સામે કળશ 103 નંબર 243 પાને, સમસ્ત કર્મને નિષેધ્યું છે અને અસ્થિમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાયું છે. આ વિધાન હજી આગળ આવશે, અનુભવ કરવાનું જ વિધાન આગમમાં છે. જો આગળ કળશ આવશે 105 નંબરનો છે, ખબર લાગે છે કઈ આચાર્ય દેવે કહેવામાં શું બાકી રાખ્યું છે. સેને માટે? આ સેને માટે? પુણ્ય પાપ અધિકારમાં આટલી બધી વાત કેમ? અને પાછો આવશે ફરી નજીક પુણ્ય કર્મના પક્ષપાતી. સામાન્યપણે જીનપણામાં આવીને પાપનો તો દરેકને ખેદ હોય, ખટક હોય, પણ અંત ક્યાં અટકી જાય? પુણ્ય પાપ પુણ્યમાં અટકી જાય છે. એના માટે ખાસ જો એના શબ્દો છેલ્લા વાંચીએ, એ 105 નંબરના શ્લોકમાં 247 પાને, માટે જ્ઞાન સ્વરૂપ હોવાનું નહીં. હા, થવાનું તો છે પણ હોવાનું લેખો શું ફરક પડે છે? કેમ નહી? અરે ભાઈ, હોવા પણે તો છો અને જેવો છો તેવો થાય એનું નામ ધર્મ છે. શું છે ધર્મ? એટલે બોજો ન વિચારું, ધર્મ એટલે કઈક બહુ જ હશે. ધર્મ એટલે શું? જેવા છીએ તો કેવા છીએ? જ્ઞાન સ્વરૂપ છીએ અને એવા જ્ઞાન સ્વરૂપ થઈએ, બસ એનું નામ જ ધર્મ છે. તો જ્ઞાન સ્વરૂપ થવાનું એટલે ખુલાસો કર્યો, થવાનું, થવું, થાય, થશે એ કોને લાગુ પડે છે? પરિણામ ને લાગુ પડે છે. હોવા પણ કોને લાગુ પડે છે? ત્રિકાળી અસ્તિત્વને લાગુ. તો હોવાનું એટલે પરમાનું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ કરવાનું જ. ફરીથી આ ખટકે ખાલી જ નહીં, ખાલી અનુભૂતિ લખ્યો તો થોડુંક તમારું રત્ન મારું રત્ન. આ તો શું કરી નાખ્યું સાવ એકાંત કરી નાખ્યું ને, કઈક થોડુંક આચાર્ય આપણું કન્સિડરેશન નહીં. કન્સિડરેશન બરોબર ને શબ્દ કરવું જોઈએ કે ને, આપણું કન્સી આપણું કઈ નહીં, સાવ બધું જ ઝીરો. અરે માઇનસ માં શું લેવા જેવું હોય? અહીંયા કે છે અનુભૂતિ કરવાનું જ, કમસે કમ આ પુણ્ય પાપ અધિકારમાં આટલો એક ભાવ બેસશે ને કે મારે અંતત જો સુખી થવું છે, અંતત ધર્મ કર્યાનું એક કહેવાય એ પણ જો કરવું છે તો અનુભૂતિ જ કરવાની છે. અનુભૂતિ વગર ક્યારે પણ. અને બનારસીદાસજીએ તો અનુભૂતિ માટે કેટલી વાત કરી દીધી આપણને. અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હે રસ ખૂબ, અનુભવ માર્ગ. અનુભવ મોક્ષ નો માર્ગ છે કે મોક્ષ છે બે ક્યાંથી હોય? માર્ગ એ તો કઈ માર્ગ મોક્ષ ન હોય ને, મોક્ષ એ માર્ગ ન હોય. બે ક્યાંથી? સંવર નિજા મોક્ષ છે. સંવર નિજા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ છે. સંવર નિજા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ નથી ને. સંવર નિજા અધુરા છે અને મોક્ષ એ પૂર્ણ છે. તો અનુભૂતિ શેમાં આવે? સંવર નિજા માં આવે કે મોક્ષ માં આવે? પાછી એનું જ આવ્યું જવાબ તો પાછો શું છે? અનુભૂતિમાં અધુરાસ રહે છે, વિષયમાં નહીં. અનુભૂતિનો વિષય ચાહે તો સંવર્ણિજામાં હો કે મોક્ષમાં, વિષય કેવો રહેવાનો છે? પૂર્ણ રહેવાનો છે, એક જ રહેવાનો છે. પણ અનુભૂતિમાં, આશ્રયમાં, અવલંબનમાં અધુરાસ રહે તો તેનું નામ મોક્ષ માર્ગ સંવર્ણિજા. અને પૂર્ણનો પૂર્ણ આશ્રય થાય આ એનું નામ પૂર્ણ અનુભૂતિ, તે મોક્ષ છે. એક વાત એ વાત થઈ ગઈ તો છે. ગુરુદેવ સરસ એ રીતે લિંક લીધી હતી, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્માની શું વ્યાખ્યા કરી? પૂર્ણ તત્વનો અસ્વીકાર એનું નામ બહિરાત્મા, અને પૂર્ણ તત્વનો અપૂર્ણ આશ્રય એનું નામ અંતરાત્મા, અને પૂર્ણ તત્વનો પૂર્ણ આશ્રય તેનું નામ પરમાત્મા. ક્યારે પણ એક પૂર્ણ તત્વને ગુજરાતીમાં શું કહેવાય? વિસારીશ નહીં. વિસારીશ તો ખબર નહીં, ભૂલીશ નહીં. વિસારીશ એટલે નહીં ગુજરાતી તો એટલે ક્યારે એટલે ભૂલતો નહીં. ત્યારે જો તને પૂર્ણતાની જોવે છે, પૂર્ણતાની શરૂઆત પણ જો તારે કરવી હોય તો તારા પૂર્ણ તત્વને ક્યારેય ભૂલીશ નહીં. અને આ એ પૂર્ણ તત્વની અનુભૂતિ કરવાનો જ પછી શબ્દ શું આપ્યો છે? આગમમાં વિધાન. વિધાન એટલે કે ફરમાન. કોનું ફરમાન છે આ? કોનું ફરમાન છે? સર્વજ્ઞ દેવનું ફરમાન છે. પહેલાના જમાનો રાજા હતા અને રાજાનું જો ફરમાન ન માનતા હોય તો સુસ્ત હતું. તો આપણે કોનું ફરમાન નથી માનતા, પણ અમને કઈ દંડ મળતો શેનો મળે છે? 84માં ખાલી નરક નિગોદમાં જઈએ તો દંડ મળે છે. દેવ પર્યાયમાં કઈ દંડ મળતો નથી. દેવ પર્યાય દંડ મળે? અહીંયા એનો દંડ છે, ખાઈ પીને મોજ કરીએ છીએ. દંડ શેનો છે? અહીંયા શું કરીએ છીએ? જીવનમાં શબ્દ પ્રયોગ જુદી વાત છે, વિકલ્પની ધારા જુદી વાત છે, ધારણા જુદી વાત છે, અને વેદનથી ભાવ આવો જુદી વાત. બોલતા તો સહેજે બધું બોલી જ લઈએ છીએ આપણે બધું. શબ્દોનું પરિણામન જુદી વાત છે, વિકલ્પની વાણી જે વિકલ્પ નીકળે એ પણ એક જુદી વાત છે, ધારણામાં ધારી રાખવું એ જુદી વાત છે, અને અંદરના વેદન પૂર્વક થવું જોઈએ કે આ રાગ છે એ મને પનિશમેન્ટ છે. મેં આચાર્ય દેવનું ફરમાન, સર્વજ્ઞ પરમાત્માનું ફરમાન મેં માન્યું નથી તો રાગમાં આકુલતાનું વેદન એ મને દંડ ભાવશે. અહીંયા ફરીથી 150 ગાથા બહુ સુંદર રીતે ફરીથી સાવ જેને કે થોડા શબ્દોમાં આચાર દેવે જેને કે આખું વાત, આખું વાત એટલે શું? અહીંયા પહેલી લાઈન જો વાંચીએ, એ જીન તણો ઉપદેશ કુંદ કુંદ આચાર્યદેવ આખા જેને કહે 12 અંગ. જીનદેવ નો ઉપદેશ એટલે શું છે? 12 અંગ. એને ખાલી 4 વાક્યોમાં, આપણને 4 શબ્દોમાં આખી વાત આપી દી. અનાદિનો ભૂતકાળ અને ભવિષ્યનો તને ફળ શું મળવાનું એની વાત. કે જો તું પુણ્યમાં રક્ત છો, પાપમાં રક્ત તે તો વાત જ નથી કરતા. શેમાં રક્ત છો? પુણ્યમાં, કસાઈની મંદતામાં, શુભ ભાવમાં. જો રક્ત શબ્દ વાપરો છે એની વાત નથી કરી. ફરીથી ઋષભ ભાવ હોવા અને શુભ ભાવમાં રક્ત થવું શું ફરક છે? શુભ ભાવમાં રક્ત એ શ્રદ્ધાની વિપરીતતા છે, અને શુભ ભાવ થવો એ ચારિત્રનો દોષ છે. જો તું રક્ત છો તો નિશ્ચિતપણે તને બંધન થયા વગર રહેશે નહીં, આકુરતા થયા વગર રહેશે નહીં. અને એની સામે જો તું વૈરાગ્ય છે, બેથી ઉદાસીનતા છે, તો તું નિશ્ચિતપણે મુકાયા વગર રહીને. આ જીનેન્દ્ર દેવ નો ઉપદેશ છે. એ આચાર્ય કહે છે, અમે સિમંદર ભગવાન પાસે, કુનકુન આચાર્ય દેવ કહે, અમે ગયાતા ત્યારે શું લઈને આવ્યા, કે જે અમે ભગવાનની વાણી કેટલા દિવસ સુધી સાંભળી, અને જયારે વાણી નહોતી છૂટતી ત્યારે કઈ આહાર માટે ચાલ્યા જતા, કઈ મહાવિદેહની રચના જોવા નગરોની ક્યાં જતા હતા. સત્તાહ ધ્વની સુણી શ્રુતકે વળી, પરિચય કરી શંકા નિવારણ સૌ કરી, મુનિ ભરતમાં આવ્યા ફરી. આ એ આચાર્ય કુંકુન આચાર્ય કે અમે તો આવો ઉપદેશ લઈને આવ્યા છીએ, તેથી ધેરફોર અમે તો પુણ્યમાં રાચતા નથી, હવે તું પણ ન રાચતો કર્મો વિશે એનો વિસ્તાર છે પછી આગળ.
જાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આ